તારીખ 11/10/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 236-239 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 64
શંકરભાઈને ખીમજીભાઈની સાથે કેટલાક પ્રકારના પ્રશ્નો કરાવ્યા છે. તાત્પર્ય નીકળે છે કે ઓગસન્નાએ સત્પુરુષના સમાગમમાં ન રહે અને ઓળખીને સમાગમ કરે એવું તાત્પર્ય છે. એટલા પ્રશ્ન અને તે સત્સમાગમ કરવાનો મૂળ હેતુ જીવને પરિભ્રમણ ટાળવાનો મૂળ હેતુ હોવો જોઈએ અને તે માટે એને શું કરવા યોગ્ય છે એ સંબંધે પણ એને વિવેક હોવો જોઈએ કે મારે શું કરવું જોઈએ. આખી વાત આ પ્રશ્નોમાંથી નીકળે છે. આ વગેરે વાર્તા પ્રશ્ન પૂરો થઈ ગયા છે. આવગીરી વાર્તા પ્રસંગ પ્રાપ્ત કરી ચર્ચવી. એક એક વાર્તાનો કોઈ નિર્ણાયક ઉત્તર તેમના તરફથી મળે બીજે પ્રસંગે બીજી વાર્તા ચર્ચવી. નિર્ણાયક ઉત્તર મળ્યા પછી આગળની વાત ચર્ચવી. એક સાથે બધી વાત પૂછવાનો કઈ અર્થ નથી. ખીમજીમાં કેટલીક સમજવાની શક્તિ સારી છે એટલે એ વિષયમાં સૌક્ષમ ખીમજીભાઈનો સારો છે, પરંતુ યોગ્યતા રેવાશંકરની વિશેષ છે. પાત્રતાની દ્રષ્ટિએ જોઈએ તો રેવાશંકરભાઈ કાંઈ કે નાથી વિશેષ છે. યોગ્યતા છે એ જ્ઞાન પ્રાપ્તિ માટે બહુ બળવાન કારણ છે. સૌક્ષમને વધારે સમજી શકે માટે એને પ્રાપ્તિ થાય એમ નહીં, ભલે ઓછું સમજે પણ યોગ્યતા હોય પાત્રતા હોય તો એને જ્ઞાન પ્રાપ્તિ કહો, સ્વાનુભવ કહો, સુયોગ દર્શન કહો, મોક્ષ માર્ગની પ્રાપ્તિ એને થાય છે. અથવા એ પાત્રતા છે એ બળવાન કારણ છે, એ જ મુખ્ય કારણ છે. એના વિના ખરેખર મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ શકતી નથી. પાત્રતા ભાવે છે, વગર પાત્રતા, પાત્ર વગર તો વસ્તુ રહેતી નથી જગતમાં. ઘી લાવવું હોય તો ઘીનું થાન જોઈએ ને ખાંડ લાવવી હોય તો ખાંડનો કોથળો જોઈએ. પાત્ર વગર વસ્તુ તો કઈ રહેતી નથી. એની નજર શું છે? પાત્રતા વાળાની નજર ઘર ઉપર નથી, પાત્રતા વાળાની નજર પોતાના પ્રયોજન ઉપર છે. મને કયો ઉપદેશ કાર્યકારી છે, કયા ઉપદેશને અંગીકાર કરતા મારું પ્રયોજન શોધાય છે એટલી બુદ્ધિ એટલી સમજણ તો એને મળે છે. પાત્રતામાં એટલી સમજણ તો આવે જ છે. બાકી વિશેષ ઉઘાડ જે હોય છે ઘણાને એવો ઉઘાડ ન હોય તો એની કોઈ આવશ્યકતા નથી, એટલે એનો કોઈ છેદ હોવાનો પ્રશ્ન નથી. એ તો એને પ્રયોજન સાથે જ સંબંધ છે ખરેખર તો. હા, ઉઘાડ ઉદયાધીન છે. પાત્રતા પુરુષાર્થ નો વિષય છે. પાત્રતા છે એ નિર્હિત કરવાની ગર્વનો વિષય છે કે મારે મારું હિત કરવું છે અને એની ઘણી ગરજ એની પૂરી ગરજ જેને છે એને પાત્રતા એટલી આવે છે જેટલી ગરજ એટલી પાત્રતા છે એમ છે. એટલે દ્રષ્ટિકોણથી આ માર્ગ સરળ અને સુગમ કયો છે. નેત્ર બુદ્ધિ ઓછી હોય સમજણ શક્તિ ઓછી હોય તો એને વિકલ્પ ના થાય કે મારામાં ગાળો દિવસો છે હું ક્યાંથી લાગે છું ગાઢ કે એવી ચીજ નથી કે બજારમાં વેચાતી મળે છે. ત્યારે પાત્રતા તો કોઈ પણ જીવને પોતાના હિતની ગરજ થવી એ તો પોતાના વિવેકનો જ વિષય છે કે મારે મારું હિત કરવું છે અને અહિત નથી કરવું. તો એની અંદર તો કાંઈ પ્રશ્ન નથી બીજો કે એને ક્યાંય જાણવું પડે એ તો એને પોતાને પોતાની મળે પોતાનો અભિપ્રાય તૈયાર કરવાનો છે. એટલે એ તો કોઈ પણ સાધન વિના સરળ માત્રમાં સરળતાથી અને સુગમતાથી પ્રાપ્ત હોય છે. જો પાત્રતા આવી તો આગળની વાત બધી પ્રાપ્ત થતી આવે છે. આગળની દશાની પ્રાપ્તિ પ્રાપ્ત થતી આવે છે અથવા આત્માને ગુણની પ્રાપ્તિ થવા લાગે છે. ગુણ ન હોય તો બીજું કાંઈ નથી એમ સમજવા યોગ્ય છે. હા એ મુખ્ય વાત છે. એ સિવાય બી આમાં આપણે નાખો છો કેટલીક વાતો બીજું કાંઈ શોધમાં છે એના ઉપદઘાતમાં નાખે છે પચીસ છવ્વીસ બોલ નાખ્યું છે. એમાં લક્ષણ મેળવી લેવા જોઈએ મોક્ષું જીવે એ પ્રકારના લક્ષણ મેળવી લેવા જોઈએ કે આ પ્રકારની દશા મારામાં ઉત્પન્ન છે કે નહીં એવું લખવું જોઈએ. એક એવો ભ્રમ થાય છે કે જેને ઉગાડ છે સમજવાની શક્તિ ઘણી છે એને એ દિશામાં પુરુષાર્થ લંબાવવાનો પ્રકાર થાય છે કે હું ઘણું સમજું હું ઘણું સમજું ઘણું વાંચું ઘણું સાંભળું ઘણું વિચારું ઘણું સમજું તો હું પહોંચી જઈશ આ વિષયમાં હું આર પાર પહોંચી જઈશ એ ભ્રમ થાય છે. એ રસ્તો નથી એ માર્ગ નથી. આમાં જે ખાસ વિચારવા યોગ્ય કોઈ મુદ્દો છે તો એ છે કે જે રીતે જે પ્રકારે માર્ગનું ગ્રહણ થાય છે માર્ગ જે ચડાય છે એ પ્રકારે ચડાય છે બીજા પ્રકારે ચડાતું નથી બીજા પ્રકારે ચડવા જાય તો એ માર્ગમાં ચાલ્યો જાય. જેમ કે અધ્યાત્મનો વિષય હતો આપણે કે અધ્યાત્મનો વિષય તો સૌ કોઈને રૂચે સૌ કોઈને ગમે એ વિષય એવો સાંગોપાંગ નિર્દોષ છે સર્વાંગ નિર્દોષ છે કે એમાં નહીં ગમવાનો પ્રશ્ન નથી. કોઈ યોગ્યતા એવી હોય અરુચિ થઈ જાય એ બીજી વાત થઈ ગઈ કે કોઈ વખત કોઈ ઉઘાડવાળા જીવને ઉઘાડની રૂચિમાં અધ્યાત્મની અરુચિ થઈ જાય છે. મિત્ર એ વિષય એવો છે કે ખુલ્લમ ખુલ્લી રીતે તો એને નિષેધ કોઈ કરવા જાય તો પણ ચાલે એવું નથી. તેમ છતાં પાત્રતા ન હોય તો ગરબડ થાય છે એમાં પણ ગરબડ થાય છે કે એ વિષય ગમતો હોવા છતાં રૂચતો હોવા છતાં એ જ વિષયને પોતાના મહત્વનું સાધન બનાવી દે કે આ વિષય બહુ સારો છે અને બહુ સારો વિષય હોય તો જેની પાસે એ વિષય વધારે હોય એનું મહત્વ પણ વિશે વધે એ ખ્યાલમાં આવી જાય છે તો મહત્વ વધારવાનું જો કારણ થાય છે તો એ વિષયની અંદર પણ એટલો વિપર્યાસ વધે કે દરેક મિથ્યાસ સુધી ચાલ્યો જાય છે. શંકરાચાર્યનું આપ જ છે બે આવી માને ગલિતે 223 માં મથાળામાં વિજ્ઞાતી પરમાત્માની યત્ર યત્ર મનોયાતી તત્ર તત્ર સમાધય. આમાં શું ખોટું છે? શું ગ્રીક વિચારમાં ઉભા છે? વ્યક્તિ વિશેષ માટે પણ શું કહે છે? માનો કે શંકરાચાર્યના કોઈ અનુયાયી હોય, આ અમારા શંકરાચાર્ય વાત કરે છે, બતાવો તમારા જૈન દર્શનમાં અને આની સાથે શું વાંધો છે? જૈન દર્શન આવી નિર્દોષ વાત કહેનારને શા માટે માન્ય કરતું નથી? એ વાત નિર્દોષ કરે છે એની સાથે વાંધો નથી? તત્વ દ્રષ્ટિએ તો અમે પણ એમ જ કહીએ છીએ. પણ એ સિવાય બીજો જે વિપર્યાસ ઉભો છે એનું શું? એ ક્યાંથી થયો? બીજો વિપર્યાસ ક્યાંથી આવ્યો? કે એ જ મહત્વની વાત, એ જ અધ્યાત્મની વાત એને પોતાના મહત્વને માટે સાધન બનાવી, ટૂંકામાં એને વેપાર કર્યો. શું? જે મહત્વની વાત થઈ આત્મનું આત્માનું હિત સાધવું જોઈએ, એ જ મહત્વની વાતનો વેપાર કર્યો, પોતાના મહત્વનું સાધન મળે. હે, ગ્રીક વિચાર સુધી ચાલ્યું જાય છે. અધ્યાત્મની વાત એમને લઈ જાય એની પાસે, જાય ગ્રીક વિચાર સુધી. આવી મોટી ગડબડ થાય છે. એટલે પાત્રતાનું બહુ મહત્વ છે આમાં. ઉઘાડવું મહત્વ નથી એટલું. ઉઘાડ તો ફાટ ફાટ છે. શંકરાચાર્યનો ઉઘાડવો તો આજે કોઈ વિદ્વાનને હજારમાં ભાગે ગયો તો મુશ્કેલ પડે એવો ઉઘાડ છે. બસ આ એક મૂળ મુખ્ય મુદ્દો છે કે મારે મારું હિત કરવું છે, આ સિવાય મારે કઈ કરવું નથી. આ જગ્યાએ કોઈ આવે એટલે એ તરી ગયો જીવ, અને આ જગ્યા છોડી એટલે બુડી ગયો. બસ આ સીધી વાત છે. બહુ સંક્ષેપમાં પણ ચોખ્ખી વાત આ છે કે અહીંયા આવ્યો છું, મારું ગીત કરવા આવ્યો છું, બીજું કઈ મારે કારણ નહોતું અહીંયા આવવાનું. જગતમાં ઘણી ઘણા ક્ષેત્રો છે, ઘણી વાતો છે, વિધવિધ ક્ષેત્રો છે, વિધવિધ વ્યવસાય છે, વિધવિધ પ્રવૃત્તિ છે. આ જ ક્ષેત્રમાં શું કરવા આ જીવાયો? કે આ એક જ એવું ક્ષેત્ર છે કે જ્યાંથી આત્માનું હિત થાય છે. હવે જો એ એક આત્માનું હિત કરવું છે, નિશંક વાત છે કે તરી ગયો? જો એ સિવાય કરવું છે, નિશંક વાત છે કે બુડી ગયો? અતિ સંક્ષેપમાં પણ બહુ સ્પષ્ટ વાત છે. એટલે કોઈ મુમુક્ષુ જ્યારે એ ભાવનામાં આવે છે કે મારે હવે મારું હિત જ કરવું છે અને સિવાય કાંઈ કરવું નથી, ત્યારે સત્પુરુષને ઘણી પ્રસન્નતા થાય છે, એની પાત્રતા દેખાય છે, એના ઉપર એની કૃપા દ્રષ્ટિ સહજ ઉત્પન્ન થઈ જાય છે. આ બહુ સીધી વાત છે. બધાને લાગવું પડે છે. સિદ્ધાંત એવો છે કે એમાં આપણાને પારકા કોઈ નથી. સિદ્ધાંત બધાને એક જ સરખો લાગુ પડે છે. કેમ કે એમાં કોઈ એક વસ્તુની સ્થિતિ છે, વસ્તુનું વિજ્ઞાન છે, એમાં આ કોણ ને તે કોણ, એ તો અન્યમતિ તો બધા આમાંથી જ થયા ને. ભગવાન આદિનાથ સ્વામીના સમોસરામાંથી અન્યમતિ નીકળ્યા છે. 363 પાખંડ ક્યાંથી થયા છે? ત્યાંથી થયા છે, સાંભળતા સાંભળતા. તો એ બધા તો ભગવાનને સાંભળવા જૈન, પરમેશ્વરને સાંભળવા બેઠેલા જૈન જ કહેવાય ને. એટલે એ વિષય એવું છે કે પ્રથમ આગળ એક જગ્યા આવશે, પ્રથમ જીવને યોગ્યતા કેમ થાય, આ વિચારમાં ગયો વિષય છે. એ વિચારમાં ગયો વિષય છે કે એટલી નિજ હિતની દ્રષ્ટિ, એ સમ્યક એકાંત છે એના માટે. એટલી નિજ હિતની દ્રષ્ટિ, એકાંત નિજ હિતની દ્રષ્ટિ, એ શૂન્ય એકાંત છે એના માટે. ઉપરની વાર્તામાંથી તમને જે સુગમ લાગે તે પૂછવી. સુ સુગમતા એક નહીં હોય તો એક જ ન પૂછવે તેમ આ વાર્તાનું પ્રેરક કોણ છે તે જણાવવું નહીં, સામાન્ય હિતની વાત છે એટલે છુપાવી. ખંભાથી ભાઈ ત્રિભુવનદાસને રત્રે આવવાની ઈચ્છા રહેશે તો તે ઈચ્છામાં હું સંમત છું. તેમને તમે રતલામથી પત્ર લખો તો તમારી મુંબઈમાં જ્યારે સ્થિતિ હોય ત્યારે તેમને આવવાની અનુકૂળતા હોય તો આવવામાં મારી સંમતિ છે એમ લખશો. તમે કોઈ મને મળવા આવ્યા છો એ કારણ ખીમજી સહિતને મોઢે પ્રગટ ન કરવું. કોઈ અહીં આવવાનું વ્યવહારિક નિમિત્ત હોય તો જરૂર તે ખીમજીને મોઢે પ્રગટ કરવું. આ બધું લખવું પડે છે તેનો ઉદ્દેશ માત્ર આ એક પ્રવૃત્તિ યોગ છે. પ્રવૃત્તિ યોગને લઈને જે કાંઈ સાથે રહેનારને કે સંયોગમાં આવનારને જે કાંઈ ભ્રાંતિ થાય છે એ ભ્રાંતિનું નિવારણ કરવા માટે કેટલીક યુક્તિ કરી શકો છો. ઈશ્વર ઈચ્છા બળવાન છે, તેમ છતાં કોને શું થવું કોને શું ન થવું એ કુદરતને આધીન છે. પોતે તો એકમાત્ર કારુણી વૃત્તિથી લખે છે, છતાં બનવું ન બનવું એ તો કુદરતને આધીન છે અને તે સુખદાયક છે. એનામાં એની સામે અમને અસમાધાન નથી, દુઃખ નથી કે આમ કેમ એને સહયોગ ન પડ્યું કેમ એને ઊંધું પડ્યું, એના માટે કોઈ અમને અસમાધાન નથી. આ પત્ર વારંવાર મનન કરવા જેવું છે. વારંવાર ઉગે છે કે અબંધ બંધનયુક્ત હોય તમે શું ધારો છો? આ માર્મિક પ્રશ્ન મૂકી દીધો અંબાલાલ માટે કે અબંધનું જે આત્મ સ્વરૂપ જે ત્રિકાળ અબંધ છે એવું જે આત્મ સ્વરૂપ એને બધું બંધન હોય ખરું, તમે શું ધારો છો? એને બંધન હોય તમારો તમારો શું અભિપ્રાય છે? તીર મારી છે પત્ર બંધ કરતા કરતા તીર મારી દીધું છે, વિચાર ઊંડા વિચારમાં મૂકી દીધું છે. ૨૩૬ પત્ર હા એમાંથી તાત્પર્ય લીધો છે કે તમે એક તો સત્પુરુષના સંગમાં આવ્યા તો શું કરવા આવ્યા, પરિભ્રમણ મટાડવાના હેતુથી આવ્યા કે બીજો કોઈ હેતુ તમારે હતો? શું એક નંબર એક. હવે કે જો પરિભ્રમણ મટાડવાના આ સત્પુરુષની મહત્વતા કંઈ તમને દર્શાવી ખ્યાલમાં આવે છે કે નથી આવતી? બીજી વાત કે એવો સત્પુરુષ કોઈ હોઈ શકે ખરો એને કહે એટલે એની શોધ મૂકી દીધી છે. આથી એ બહુ મૂક્યું કે એની જો પ્રવૃત્તિવાળી દશા હોય તો શંકા આશંકા થાય કે ન થાય તો એને માટે શું કરવું જોઈએ એવું મૂકશું એક. અને એવા સત્પુરુષ મળે તો ઓળખીને નહીં રહેતા એને ઓળખીને એના સમાગમમાં શું કરવો જોઈએ, આ બધી લાઈન બોલી એમના પ્રશ્નોમાં મૂકી દીધી છે. આખી લાઈન દોરી પ્રશ્નો ઉઠાવીને મૂકી દીધી છે એટલે એમને એમ લખ્યું છે આ પત્ર વારંવાર વિચારવા યોગ્ય છે. આની અંદર આખી શૃંખલા મૂકી દીધી છે અને છેવટે યોગ્યતાનો સિદ્ધાંત મૂક્યો. ખીમજીભાઈ અને રેવાશંકરભાઈ બે પત્રના બાને સિદ્ધાંત મૂકી દીધો જ્ઞાન પ્રાપ્તિની યોગ્યતાના. એટલે તો નાના પાત્રો છે, સિદ્ધાંત તો સિદ્ધાંત છે કે જે સર્વ કોઈને લાગુ પડે છે. હા ગુરુજીના બહુ શરૂના પ્રવચનોમાં આત્માર્થિતાનો વિષય બહુ આવતો હતો, સ્વાધ્યાય થયેલો ને વિષય બહુ આવતો હતો અને બહુ શરૂઆતના વાંચા હોય એને આત્મધર્મ પ્રવચનમાં એ વિષય ઘણો આવતો હતો. ત્રીસ વર્ષ પહેલા હશે મારો, 30 વર્ષ 2014 થી તો મારો પ્રવેશ છે. પહેલા મેં પ્રવેશ કર્યો પછી આત્મધર્મ આપણે ચીમનભાઈ કાપડવા કાપડિયા છે ને એમની પાસેથી મેળવ્યા. તો હું ત્યારેથી ગ્રાહક છું, તમારા ઘરમાં જેટલા આત્મધર્મ હોય વ્યવસ્થિત નતા, કોઈ ક્યાંય મુકાઈ ગયા, કોઈ ક્યાંય મુકાઈ ગયા, ગોતી ગોતીને સારો ગુરુ જ્યાં જેટલા પડ્યા હોય અહીંયાથી એ બધા આત્મધર્મ ભેગા કરીને એક વાર બધા હું વાંચી ગયો હતો. આ વિષય અહીંયા ચાલી ગયો, શું આપણો પ્રવેશ મળો છો, પણ આગળ શું વાત ચાલી ગઈ જરા જોઈએ તો ખરા. એટલે મારે આવવાનું નિમિત્ત આત્મધર્મ જ છે. એટલે જોયું તો આમાં બહુ મહત્વના વિષયો ચાલી ગયા છે પ્રવચનોની અંદર, આગળ શું શું ચાલી ગયું એટલું જો એમાં આત્માર્થતાનો વિષય બહુ ચાલે. બસો ને 37 ભાઈ ત્રિભુવન પરીક્ષણ ઉચ્ચારીને શબ્દ ભેદ નથી એ વાક્યનો અર્થ સમાધાન પૂછજો. મથાળો બાંધ્યું છે ને, એ ત્રિભુવન ભાઈના પત્રનું મથાળું છે. 232 નંબરનું પહેલો વહેલો મથાળું બાંધ્યું છે. 232 પત્રાંકમાં તેમણે એ શબ્દનો અર્થ નથી સમજાણો કે આ પરીક્ષા વિચારોને શબ્દ ભેદ નથી એ વાક્યનો શું અર્થ થાય છે કઈ સમજમાં નથી આવતું. હું લખું કે સમાધાન થાય ત્યારે તમે પૂછજો પત્રની અંદર નહીં, કેમ કે એમને એ શરદ દશાની વાત લેવી છે. એવી દશા શરૂ થવી જોઈએ કે જેમાં જીવને ઈષ્ટ અનિષ્ટ મટાડવાનો પ્રયોગ શરૂ થાય. જો કોઈ પદાર્થ ઈષ્ટ નથી, જો કોઈ પદાર્થ ખરેખર અનિષ્ટ નથી, વસ્તુતાએ છે, વાસ્તવિકતાએ છે, તો પછી ઈચ્છા જ દેખાય છે. તો ઈચ્છા નથી તો પ્રવર્તનું શું પૂર્વકર્મનો, કે એ પ્રવર્તનમાં જે બીજા નિમિત્તો થતા હોય, બીજા જીવો જે માણસો આવતા હોય પૂર્વકર્મને યોગે, એને ઈચ્છા પ્રમાણે ચાલ્યા જવું પરીક્ષાનુસારી અનુસારી. એટલે અનુસરવું પર ઈચ્છાને અનુસરવું, પોતાને ઈચ્છા બંધ કરી દે. કેમ કે મને કોઈ અનુકૂળ નથી, મને કોઈ પ્રતિકૂળ નથી, હું તો જ્ઞાતા છું. આ દશા કેળવી છે અને જ્ઞાની એ દશા કેળવી છે. એટલે એ વિસ્તારની સૂક્ષ્મતાથી કરતા સમાધાન થઈ શકે. પત્રમાં એમણે એનો વિસ્તાર નથી કર્યો, ખાલી 2 મિનિટનું પોસ્ટકાર્ડ નાખીને વાત પૂરી કરી નાખી. કર્તૃત્વ છૂટી જાય, નાતા પણ આમાં એ જ વાત છે ને, નાતા છું માટે કરતા નથી, નાતા છું માટે કરતા નથી. અને મારી ઈચ્છા હું કરું એનો અર્થ કે મને આ અનુકૂળ છે ને મને આ પ્રતિકૂળ છે, એમ તો મટાડવાનો પ્રયોગ કરવો છે. એટલે એને શબ્દ ઉપર તો ધ્યાન દેવાનું નથી મળ્યું, વાંધો જે પડે છે એ શબ્દ માથું પડે છે. આમ કેમ બોલ્યા, તમારી વાત સાચી પણ આમ બોલ્યા કેમ, ક્યાંથી વાંધો પડે છે. હિત અહિતનું વિવેક જરૂર કરે છે એટલી વાત છે. એટલી એની અંદર મર્યાદા છે એ સિદ્ધાંતને, કે પોતાના હિત અહિતના વિષયમાં પોતાનું હિત થાય ને અહિત ન થાય એવું ચોક્કસ રાખીને વાત છે. પરમ સમાધિ રૂપ જ્ઞાનીની દશાને નમસ્કાર, અહીંયા એ વાત લખી બીજા વાક્યમાં, કે જે પરમ સમાધિ રૂપ દશા છે એવી એ જ્ઞાનીની દશા એને અમે નમસ્કાર કરીએ છીએ. બહુ માન આવે છે જ્ઞાની ઉપર, બહુ માન આવે છે પોતે જ્ઞાની છે, તો પણ જે કોઈ જ્ઞાની હોય જેની દશા સમાધાન રૂપે વર્તે છે અમારા એને નમસ્કાર પહોંચે છે. મિત્રાય સિદ્ધિના પ્રણામ. પછી બીજે દિવસે વ્રત બીજે એક પત્ર લેખો છે, વ્રત ત્રીજે પાછો ત્રિભુવનભાઈને ફરીને પત્ર લેખો છે. ત્રિપુર્ણ પદની જ્ઞાનીનો પરમ પ્રેમથી ઉપાસે છે, પોતાનું જે શુદ્ધાત્મ પદ છે પરમાત્મ પદ છે જે પરિપૂર્ણ છે સર્વજ્ઞ સંપન્ન છે એવા પૂર્ણ પદને જ્ઞાની પરમ પ્રેમથી ઉપાસે છે, એનો આશ્રય કરે છે, એના એનું સુમુખ શ્રદ્ધાન કરે છે, એનું સુમુખ જ્ઞાન કરે છે, એને સુમુખ પ્રકારે અનુચરણ કરે છે, એની ઉપાસના છે, આરાધના છે. ચારેક દિવસ પહેલા આપનું પત્ર મળ્યું. પરમ સ્વરૂપના અનુગ્રહથી અત્યારે સમાધિ છે. કેવી રીતે સમાધિ છે? પરમ સ્વરૂપના અનુગ્રહથી, પરમાત્માની અંદરના પરમાત્માની કૃપા વર્તે છે, એટલે કે પોતે એને સન્મુખ થયેલા છે એટલે સમાધિ છે. અનુગ્રહ એટલે કૃપા, મહેરબાની, હા, કૃપા, મહેરબાની, પ્રસન્નતા, કરુણા, એ બધા અર્થ નીકળે છે. આજની ઈચ્છા સદવૃત્તિઓ થવા રહે છે એ માથી વારંવાર આનંદ થાય છે. વૃત્તિ પાત્રતાને ટેકો આપે છે કે આપની ઈચ્છાઓમાં સદવૃત્તિઓ થવા રહે છે, પોતાના અવગુણ ટાળવા છે, ગુણ પ્રગટ કરવા છે, એ પ્રકારનું પડખું જે એમ કહે છે કે એથી એમને આનંદ થાય છે. ચિત્તનું સવર્ગુણ, વૈરાગ્ય અને સત પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા, એ પ્રાપ્ત થવા, સત પ્રાપ્ત થવાની જિજ્ઞાસા, આ ત્રણ વાત, ચિત્તનું સરળપણ, વૈરાગ્ય અને સત પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા. વૈરાગ્ય એટલે ઉદયમાન પરિણામોમાં, ઉદય પ્રસંગોમાં નિરસતા, વ્યવહારમાં સરળતા મને ચંકાયા છે, અને સત પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા, સતની જિજ્ઞાસા, ભાવના, એ બંને આવી જાય છે. કારણ કે પ્રાપ્ત થવું એ ભાવનાનો વિષય છે. એ પ્રાપ્ત થવા પરમ દુર્લભ છે, આ પાત્રતાના મુખ્ય ચિહ્નો છે. એટલે ચિત્તની સરળતા, વૈરાગ્ય અને સત પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા અથવા ભાવના, આ ત્રણ વાતે પ્રાપ્તિ થવી પરમ દુર્લભ છે. અને તેની પ્રાપ્તિને વિશે, એ ત્રણેયની પ્રાપ્તિને વિશે, ત્રણેય એક જગ્યાએથી મળે, એક જ દુકાનેથી મળે, ત્રણેય માલ, એ પરમ કારણ એવો સત્સંગ. શું કહ્યું? સત્સંગથી આ ત્રણેયની પ્રાપ્તિ થાય છે. કેમ કે એ વિષયની વિચારણા સત્સંગમાં ચાલે છે કે સત જિજ્ઞાસા, સતની ભાવના, સર્વપણ અસર્વપણાનો ત્યાગ અને વૈરાગ્ય, ઉદય વિગ્રહ, વ્યસ્તપણ, તેને પ્રાપ્તિને વિશે પરમ કારણ એવો સત્સંગ, તે પ્રાપ્ત થયો એ તો પરમ પરમ દુર્લભ છે, એ તો ઘણો દુર્લભ છે. આ દેહ જીવનો જેવું થાય છે કે એવો સત્સંગ હોય તો ઉપેક્ષા કરે છે, જયારે આવો તો સત્સંગ પ્રાપ્ત થવો ઘણો દુર્લભ છે, મળે તો બહુ મોટા ભાગ્યની એ નિશાની છે. એટલે તો પરમ પરમ કહેવાય નહીં, કે પરમ પરમ દુર્લભ છે. તેની પ્રાપ્તિ વિશે કેવી સરસ લાઈન કરી છે, બહુ ચોખ્ખી વાત, કેટલી સુંદર છે. સત્સંગ પ્રાપ્ત થવા એ તો પરમ પરમ દુર્લભ છે. મોટેરા પુરુષોએ આ કાળને કઠણ કાળ કર્યો છે. મહાપુરુષોએ આ કાળને કઠણ કાળ કર્યો છે. તેનું મુખ્ય કારણ તો એ છે કે સત્સંગનો જીવ થવો જીવને બહુ કઠણ છે. કોઈ પણ સત્પુરુષ હોય છે, ભાગ્ય સત્પુરુષ હોય છે, કરોડો અબજોમાં કોઈ એકાદ સત્પુરુષ હોય છે, ચોથા કાળને જેમ નથી કે અનેક સત્પુરુષો હોય, કેટલાય કુટુંબોમાં હોય, ભાગ્ય કયો હોય, એવી પરિસ્થિતિ જોઈને આ કાળને કઠણ કરાવ છે. અને એથી વધારે કઠણ આ કાળને એ છે કે કોઈ એવા સત્પુરુષ ક્યાંક હોય તો એના સમાગમમાં આવ્યા પછી પણ એની ઉપેક્ષા કરનારા જેવો ના પરિણામની વિચિત્રતા હોય છે. એટલે પણ એવું બધા વિશેષના કારણે પ્રથમ ગણવામાં આવે છે. તેનું મુખ્ય કારણ તો એ છે કે સત્સંગનો જોગ થવો જીવનું બહુ કઠણ છે, અને એ હોવાથી કાળને પણ કઠણ કર્યા છે. એવી પરિસ્થિતિ આ સમયમાં જોઈને આ કાળને કઠણ કાળ કર્યા છે. માયામય અગ્નિથી ચરબળ રાજયોગ પ્રજલિત છે. સંસારની વિતમણાઓ, સંસારની ગૂંચવણો, એમાંથી